એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે, સાચું કહું તો, ઘણા વાચકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. હમણાં જ એક શ્રોતાએ અમને પૂછ્યું કે એક એવું નાટક જેમાં કશું જ બનતું નથી અને તે પણ બે વાર, એને માસ્ટરપીસ કેમ ગણવામાં આવે છે?
અને આ સવાલ બિલકુલ વ્યાજબી છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ સેમ્યુઅલ બેકેટના જગવિખ્યાત નાટક વેઇટિંગ ફોર ગોદોની.
જો આ સવાલ જ આ નાટકનું હાર્દ છે. મોટાભાગની વાર્તાઓ આપણને ક્યાંક લઈ જાય છે, એક શરૂઆત, એક મધ્ય અને એક અંત.
બરાબર.
પણ બેકેટ આપણને એક જ જગ્યાએ ઊભા રાખે છે અને પૂછે છે, જ્યારે જીવનમાં કોઈ સ્પષ્ટ દિશા ન હોય, કોઈ મંઝિલ ન દેખાતી હોય, ત્યારે જીવવાનું કારણ ક્યાંથી શોધવું? આ નાટક એક કારણ શોધવાની મથામણની જ કથા છે.
આથી આવ્યા છે, કશું જ ખબર નથી આપણને.
આપણને બસ એટલી જ ખબર છે કે તેઓ કોઈ ગોદોની રાહ જોઈ રહ્યા છે. આ રાહ જ જાણે એમનું અસ્તિત્વ છે.
અને આ બે પાત્રો, વ્લાદિમીર અને એસ્ટ્રોગોન, જેમને દીદી અને ગોગોના હુલામણા નામથી પણ બોલાવાય છે, તે ખરેખર તો એક જ વ્યક્તિત્વના બે ભાગ જેવા છે.
ઓ, એ કઈ રીતે?
વ્લાદિમીર એટલે કે દીદી, એ થોડો વધારે એનો બૌદ્ધિક છે. તે યાદ રાખે છે, તે વિચાર કરે છે, તે આશા રાખે છે. તે સતત ગોગોને યાદ અપાવે છે કે આપણે અહીં શા માટે છીએ. એ આપણા તર્કશીલ મન જેવો છે જે ભવિષ્યની ચિંતા કરે છે.
જ્યારે એસ્ટ્રોગોન એટલે કે ગોગો, એ તો સંપૂર્ણપણે વર્તમાનમાં જીવે છે.
બિલકુલ. એનું ધ્યાન શારીરિક તકલીફો પર છે. તેના બૂટ પગમાં વાગે છે, તેને ભૂખ લાગી છે, તેને ઊંઘ આવે છે, એ બધું જ ભૂલી જાય છે. ગઈકાલે શું થયું હતું એ પણ એને યાદ નથી. મને તો ક્યારેક એવું લાગે કે એની ભૂલવાની આદત શ્રાપ નહીં પણ આશીર્વાદ છે. આવી નિરાશાજનક પરિસ્થિતિમાં બધું ભૂલી જવું એ જ કદાચ ટકી રહેવાની રીત છે, નહીં?
બહુ જ રસપ્રદ વાત કહી. એની વિસ્મૃતિ એને વાસ્તવિકતાની કઠોરતાથી બચાવે છે, પણ આ જ કારણે તેમનો સંબંધ ખૂબ જ જટિલ અને પરસ્પર નિર્ભરતાવાળો બની જાય છે.
એ કઈ રીતે?
વ્લાદિમીરને એસ્ટ્રાગોનની જરૂર છે કારણ કે તેની પાસે યાદ કરાવવા માટે કોઈક છે, પોતાની ઓળખ ટકાવી રાખવા માટે કોઈક છે. અને એસ્ટ્રાગોનને વ્લાદિમીરની જરૂર છે કારણ કે કોઈક તો હોવું જોઈએ જે તેને કહે કે કાલે શું કરવાનું છે. તેઓ એકબીજાથી કંટારી જાય છે, ઝઘડે છે, પણ અલગ થવાનો વિચાર માત્ર પણ સહન નથી કરી શકતા.
આ સંબંધ મને આજના સંબંધોની બહુ જ યાદ અપાવે છે. આપણે ઘણીવાર એવી પરિસ્થિતિઓમાં કે સંબંધોમાં બંધાઈ રહીએ છીએ જે આપણને ખુશી નથી આપતા, પણ પેલો એકલા પડી જવાનો ડર,
હા, એ ડર
એ આપણને ત્યાંથી ખસવા નથી દેતો. એમનો સંગાથ એ પ્રેમ કરતા વધારે તો એકબીજાની મજબૂરીનો સંગાથ લાગે છે.
તમે એને મજબૂરી કહો કે જરૂરિયાત, પણ આ એકલતા અને નિરર્થકતા ભરેલી દુનિયામાં એ જ એમનો એકમાત્ર સહારો છે. અને એમની આ એકવિધતા ભરેલી દુનિયામાં અચાનક એક ધમાકો થાય છે. બે વિચિત્ર પાત્રોનું આગમન થાય છે, પોઝો અને લક્કી.
હા, અને એમનું આગમન કોઈ તાજી હવાની લેરખી જેવું નથી, એ તો એક વાવાઝોડા જેવું છે. પોઝો એક અત્યાચારી ઘમંડી જમીનદાર છે.
બરાબર.
જે પોતાના ગુલામ લક્કીના ગળામાં દોરડું બાંધીને એને જાનવરની જેમ ખેંચીને લાવે છે, તે સત્તા અને નિયંત્રણનો જીવતો જાગતો નમૂનો છે.
પોઝો એ દુનિયાનું પ્રતીક છે જ્યાં કોઈ માલિક છે અને કોઈ ગુલામ, જ્યાં બધું જ ભૌતિક સંપત્તિ અને સ્ટેટસ પર આધારિત છે. તે વ્લાદિમીર અને એસ્ટ્રાગોનની દુનિયાથી બિલકુલ અલગ છે, જેમની પાસે કશું જ નથી. પોઝો આવીને પોતાની સત્તાનું પ્રદર્શન કરે છે, લક્કી પાસે નાચ કરાવે છે, અને પછી એક અત્યંત વિચિત્ર ઘટના બને છે. તે લક્કીને વિચારવાનો હુકમ કરે છે.
અને લક્કી, જે અત્યાર સુધી એક મૂંગો દબાયેલો ગુલામ લાગતો હતો, તે અચાનક બોલવાનું શરૂ કરે છે. પણ એ કોઈ સામાન્ય ભાષણ નથી.
ના, જરાય નહીં.
એ તો શબ્દોનો, વિચારોનો, તત્વજ્ઞાનના ટુકડાઓનો એક ધોજ છે. એમાં કોઈ તર્ક નથી, કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. મને હંમેશા એ સવાલ થયો છે કે બેકેટ આ દ્રશ્ય દ્વારા શું કહેવા માંગતા હતા. શું એ માત્ર પાગલપણ છે કે પછી એમાં કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે?
આ જ તો આ નાટકની સુંદરતા છે. એનો કોઈ એક જવાબ નથી. ઘણા વિવેચકો માને છે કે લકીનું ભાષણ એ પશ્ચિમી સભ્યતાના જ્ઞાન અને તર્કના પતનનું પ્રતીક છે. સદીઓથી ભેગું કરેલું જ્ઞાન, ધર્મ, વિજ્ઞાન બધું જ હવે તૂટેલા ફૂટેલા ટુકડાઓમાં વેરવિખેર પડ્યું છે, જેનો કોઈ અર્થ નથી. બીજી બાજુ કેટલાક માને છે કે આ એક દબાયેલા માણસના મનની અંદર ચાલતા તોફાનનો વિસ્ફોટ છે. વર્ષોથી જે કહેવાની હિંમત નથી કરી તે બધું જ એક સાથે બહાર આવી રહ્યું છે, ભલે તે અસ્તવ્યસ્ત કેમ ન હોય.
એટલે કે જ્યારે ભાષા અને તર્ક નિષ્ફળ જાય ત્યારે કદાચ આવો અવાજ જ બચે છે. આ દૃશ્ય પછી પોઝો અને લકી ચાલ્યા જાય છે અને દીદી અને ગોગોની દુનિયા ફરી પાછી શાંત એકવિધ થઈ જાય છે.
ત્યાં સુધીમાં એક છોકરો આવે છે.
હા,
એક નાનો છોકરો. તે ગોદોનો સંદેશવાહક છે અને તે એક જ સંદેશો લઈને આવે છે જેણે આ નાટકને અમર બનાવી દીધું છે. મિસ્ટર ગોદો આજે નહીં આવે પણ કાલે ચોક્કસ આવશે. આ વાક્ય, આ વાક્ય આશા અને નિરાશાની વચ્ચે લટકતી માનવજાતની સ્થિતિનું સંપૂર્ણ વર્ણન છે.
આ આશા જ તો સૌથી ક્રૂર વસ્તુ છે, નહીં? એ તમને જવા પણ નથી દેતી અને રહેવા પણ નથી દેતી. મને તો આજના જમાનામાં સોશિયલ મીડિયા પર જે અનંત સ્ક્રોલિંગ કરીએ છે ને,
હા બરાબર,
એના જેવું જ લાગે છે. આપણે સ્ક્રોલ કરતા રહીએ છીએ એ આશામાં કે આગલી પોસ્ટ, આગલો વિડીયો આપણને કંઈક ખુશી, કંઈક અર્થ આપશે, પણ એ ક્યારેય નથી આવતું. આપણે બસ રાહ જોવામાં જ ફસાઈ જઈએ છીએ, જેમ દીદી અને ગોગો ગોદોની રાહમાં ફસાયેલા છે.
એકદમ સાચો મુદ્દો. અને આ આશા સાથે જ પ્રથમ અંકનો અંત આવે છે. વ્લાદિમીર અને એસ્ટ્રાગોન ત્યાંથી જવાનું નક્કી કરે છે. તેઓ કહે છે, ચાલો જઈએ, પણ નાટકની સૂચના છે, દે ડુ નોટ મૂવ.
તેઓ ખસતા નથી.
હા, આ ઈચ્છા અને વાસ્તવિકતા વચ્ચેની, સંકલ્પ અને જડતા વચ્ચેની ખાઈ છે જેમાં આપણે સૌ ક્યારેક ને ક્યારેક ફસાયા છીએ.
અને અહીંથી જ શ્રોતાનો પેલો સવાલ પેદા થાય છે. પ્રથમ અંક પૂરો થયો જેમાં ખાસ કશું બન્યું નહીં, હવે બીજો અંક શરૂ થાય છે. મેં જ્યારે પહેલીવાર આ નાટક વાંચ્યું ત્યારે મને થયું, સારું હવે વાર્તા આગળ વધશે, પણ હું ખોટો હતો.
તમે જ નહીં, મોટાભાગના લોકો ખોટા પડે છે, કારણ કે બીજો અંક લગભગ પ્રથમ અંકનું જ પુનરાવર્તન છે. જગ્યા એ જ છે, પાત્રો એ જ છે, પરિસ્થિતિ એ જ છે. આ જ તો બેકેટની પ્રતિભા છે. તે આપણને વાર્તા નથી કહેતા,
તે આપણને એ પરિસ્થિતિનો અનુભવ કરાવે છે.
બરાબર, એ ચક્રિય પુનરાવર્તિત જીવનની હતાશા આપણને પણ અનુભવાય છે.
પણ થોડા ફેરફાર છે, ખરું ને? પેલા સૂકા ઝાડ પર હવે 2-4 પાંદડા ફૂટ્યા છે.
હા, આ એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો ફેરફાર છે. તે સમય પસાર થયાનો સંકેત છે. તે કદાચ આશાનું એક નાનું ઝાંખું કિરણ પણ છે. પણ બીજી બાજુ એસ્ટ્રાગોન ગઈકાલનું બધું જ ભૂલી ચૂક્યો છે. પોઝો અને લકી કોણ હતા તે પણ એને યાદ નથી. સ્મૃતિનું આ ભૂંસાઈ જવું એ અસ્તિત્વના સંકટને વધુ ઘેરું બનાવે છે. જો તમારો કોઈ ભૂતકાળ જ ન હોય તો તમારી ઓળખ શું?
અને પછી પોઝો અને લકી ફરી આવે છે, પણ એમની હાલત પહેલા જેવી નથી.
બિલકુલ નહીં, એમની દુનિયા ઊંધી વળી ગઈ છે. જે પોઝો ગઈકાલે સત્તાનો નશો કરતો હતો તે આજે આંધળો થઈ ગયો છે, અને જે લકીએ ગઈકાલે શબ્દોનો ધોધવા આવ્યો હતો તે આજે મૂંગો થઈ ગયો છે.
ખરેખર,
હા. તેઓ જમીન પર પડી જાય છે અને ઊભા થવા માટે દીદી અને ગોગોની મદદ માંગે છે. સત્તા અને ગુલામીની ભૂમિકાઓ કેટલી ક્ષણભંગુર છે. સમયના પ્રવાહમાં મોટા મોટા સામ્રાજ્યો પણ પડી ભાંગે છે, તો પોઝો જેવાની શી વિસાત?
અને સૌથી આઘાતજનક વાત એ છે કે પોઝોને ગઈકાલની મુલાકાત યાદ જ નથી. તે કહે છે, મને કંઈ યાદ નથી. જાણે દરેક દિવસ એક નવો કોરો દિવસ છે જેનું ભૂતકાળ સાથે કોઈ જોડાણ જ નથી.
આ જ તો એબ્ઝર્ડ એટલે કે નિરર્થકતાનો ભાવ છે. જો કોઈ પણ ક્રિયાની કોઈ સ્મૃતિ જ ન રહે તો એ ક્રિયાનો અર્થ શું? તેમના ગયા પછી પેલો છોકરો
ફરી આવે છે.
એ જ સંદેશા સાથે મિસ્ટર ગોદો આજે નહીં આવે પણ કાલે ચોક્કસ આવશે. આ વખતે વ્લાડિમીર ગુસ્સે થાય છે. તેને આ ચક્ર સમજાઈ જાય છે. એને ખબર છે કે આવતીકાલ પણ આ જ જીવી જશે.
અને નાટકનો અંત પણ એ જ રીતે આવે છે, ચાલો જઈએ, પણ તેઓ ખસતા નથી. પડદો પડી જાય છે અને આપણે દર્શક તરીકે એક સવાલ સાથે રહી જઈએ છીએ, તો આ બધાનો અર્થ શું?
મને લાગે છે કે બેકેટ જવાબ નથી આપતા, પણ જવાબ ક્યાં શોધવો તેનો ઈશારો કરે છે. આ નાટક કહે છે કે જીવનનો કોઈ પૂર્વ નિર્ધારિત બહારથી આવનારો અર્થ, જેમ કે ગોદો, એ કદાચ છે જ નહીં. આપણે ઈશ્વર, મુક્તિ કે કોઈ મહાન હેતુની રાહ જોતા રહીએ છીએ, પણ કદાચ અર્થ એ રાહ જોવામાં નથી.
તો પછી શેમાં છે?
કદાચ એ અર્થ એ રાહ જોવાની પ્રક્રિયામાં જ છે, એ નાના નાના કાર્યોમાં છે કે દીદી અને ગોગો સમય પસાર કરવા માટે કરે છે. તેઓ એકબીજા સાથે વાતો કરે છે, મજાક મસ્તી કરે છે, ગાજર ખાય છે, પોતાના બૂઢ સાથે મથે છે. આ નાની તુચ્છ લાગતી ક્રિયાઓ જ એમનું જીવન છે.
અને સૌથી મોટો અર્થ
એમના સંબંધમાં છે.
એટલે કે જ્યારે બ્રહ્માંડ મૌન હોય અને કોઈ મોટો જવાબ ન મળતો હોય ત્યારે એકમાત્ર સાંત્વન માનવીય સંબંધોમાં જ મળે છે.
બિલકુલ. આ બધી નિરાશા, એકલતા અને નિરર્થકતાની વચ્ચે એક જ વસ્તુ ટકી રહે છે, વ્લાદિમીર અને એસ્ટ્રાગોનનો એકબીજા માટેનો સાથ. તેઓ એકબીજાને છોડી શકતા નથી.
ખરું છે.
એસ્ટ્રાગોન વારંવાર કહે છે કે આપણે અલગ થઈ જઈએ તો સારું, પણ તે ક્યારેય જતો નથી. વ્લાદિમીર તેની સંભાળ રાખે છે. આ સહવાસ જ એમનો ધર્મ છે, એમની પ્રાર્થના છે.
હવે મને સમજાયું કે આ નાટક શા માટે આટલું પ્રભાવશાળી છે. તે કોઈ વાર્તા નથી કહેતું, પણ આપણા જીવનનું દર્પણ બની જાય છે. આપણે સૌ આપણા જીવનમાં કોઈને કોઈ ગોદોની રાહ જોઈ રહ્યા છીએ. એક પ્રમોશન, એક સંબંધ, એક સફળતા, કે પછી બસ ખુશી, અને એ રાહ જોવામાં આપણે વર્તમાનમાં જીવવાનું ભૂલી જઈએ છીએ.
અને બેકેટના પ્રતીકો પણ આ જ વાતને વધુ ઊંડાણ આપે છે. જેમ કે પેલું ઝાડ, પ્રથમ અંકમાં તે સૂકું છે, મૃત્યુ અને નિરાશાનું પ્રતીક, પણ બીજા અંકમાં તેના પર પાંદડા ફૂટે છે. આનો અર્થ શું? શું તે આશાનો પ્રતીક છે, કે પછી એ માત્ર એ બતાવવા માટે છે કે દુનિયા બદલાતી રહે છે ભલે આપણે એક જ જગ્યાએ અટવાયેલા રહીએ? બેકેટ આપણને વિચારતા કરી મૂકે છે.
અને પેલી ટોપી અને બૂટ, એ તો જાણે પાત્રનો જ એક ભાગ બની જાય છે.
હા, એસ્ટ્રાગોનનું તેના બૂટ સાથેનો સંઘર્ષ એ તેના શારીરિક અસ્તિત્વ, તેની ધરતી સાથે જોડાયેલી પીડાનું પ્રતીક છે. જ્યારે વ્લાદિમીર સતત પોતાની ટોપી સાથે રમે છે, તેને તપાસે છે, જાણે તેના મગજમાં ચાલતા ગોળ ગોળ વિચારોને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતો હોય. આ મન અને શરીર વચ્ચેનો શાશ્વત સંઘર્ષ છે.
તો અંતે શ્રોતાના સવાલ પર પાછા આવીએ. આ નાટક માસ્ટરપીસ કેમ છે? કારણ કે તે આપણને કોઈ સહેલો જવાબ નથી આપતું. તે આપણને અસ્વસ્થ કરે છે.
હા, બિલકુલ.
તે આપણને આપણા પોતાના અસ્તિત્વ વિશે, આપણી પોતાની રાહ વિશે સવાલ પૂછવા મજબૂર કરે છે.
અને તે શીખવે છે કે કદાચ જીવનનો અર્થ કોઈ મંઝિલ પર પહોંચવામાં નથી, પણ એ પ્રવાસમાં, એ રાહ જોવામાં, અને એ રાહ જોતી વખતે એકબીજાનો સાથ નિભાવવામાં જ છે. કદાચ ક્રિયામાં નહીં, પણ સહનશીલતામાં અને એકબીજા પ્રત્યેની કરુણામાં જ સાચી માનવતા રહેલી છે.
કદાચ સૌથી મોટો સવાલ એ નથી કે ગોદો કોણ છે, પણ એ છે કે ગોદોની ગેરહાજરીમાં આપણે શું કરીએ છીએ.
અને એનો જવાબ છે, આપણે જીવતા રહીએ છીએ એકબીજાના સહારે, દરરોજ. બસ આટલું જ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.